તારીખ 10/12/1998 શ્રી સમયસર ગાથા 23-25 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 316.
અજ્ઞાનીજીને સમજાવવાનો મોમુક્ષુજીને લાગુ કરે કે તું જીવ છો, યોગ લક્ષણ વાળો છો, તું અજીવને પરદ્રવ્યમાં પોતાનું કેવી રીતે કરે છો? ત્યારે જળ જેવું કેવું છે કે તું જળની સાથે આટલું બધું એકત્વ કરે એવો ઉદ્દેશ એના ઉપર અહીંયા આવે દ્રષ્ટાંત આપવામાં આવે છે. એ દ્રષ્ટાંત કરવામાં આવે છે જેમ ખારાપણું જેનું લક્ષણ એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે, મીઠું થયું એ ઓગળીને સારું પાણી મીઠું પોતે ઓગળીને સારું પાણી ખાય છે, તેમ બરફનું પાણી થઈ જાય એમ મીઠાનું થઈ જાય, ખાંડનું પણ પાણી થઈ જાય. અને દ્રવત્વ એટલે પ્રવાહી પણ, દ્રવ્ય નહીં પણ દ્રવત્વ, દ્રવ્યું એટલે પ્રવાહીપણું જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે, અને ખારું પાણી પાછું મીઠારૂપ થતું પણ દેખાય છે. આમ તો પાણીમાંથી જ મીઠું થયું છે, મીઠું પર્યાય બદલીને પ્રવાહી થાય ત્યારે પાણી થાય, ખારું પ્રવાહી ખારું પાણી પર્યાય બદલીને મીઠારૂપે થાય, ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી ઘન. વિજ્ઞાનમાં આવે છે ઘન પ્રવાહી ને વાયુ, ત્રણ અવસ્થાઓ પરમાણુની. એમ અરસપરસ અવસ્થા બદલતી દેખાય છે, કેમ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે. ખારું મીઠું હોય એટલે પાણી ન થાય એ વિરોધ નથી, કાંઈ પાણી થવામાં વિરોધ નથી, મીઠાને મીઠા ઓગળીને પાણી થવામાં કાંઈ વિરોધ નથી, અર્થાત તેમાં કોઈ બાધા નથી. એ તો એ પરમાણુની અવસ્થા બદલી છે એમાં કંઈ બાધા નથી. કેવી રીતે? દ્રષ્ટાંત છે, નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવ દ્રવ્ય ઉદ્ગળ દ્રવ્ય રૂપ થતું જોવામાં આવતું નથી. જીવ ઓગળીને અથવા પર્યાયાંતરપણાને પામીને જળ થાય એવું ક્યાંય જોવામાં આવ્યું નથી, અને નિત્ય અનુપયોગ લક્ષણવાળું પૂજગલ દ્રવ્ય એવું અનુપયોગ લક્ષણવાળું જેનામાં જ્ઞાન નથી એવું જે જળ પરમાણુ એ ક્યારે જીવ દ્રવ્યરૂપ થતું જોવામાં આવતું નથી, કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે. મીઠું પાણી બદલી મીઠું પર્યાય બદલીને પાણી થાય એમાં વિરોધ નથી, પણ જળ જીવ થાય એમાં વિરોધ છે, જીવ જળ થાય એમાં વિરોધ જરૂર છે. જળ ચેતન કદી પણ એક થઈ શકે નહીં, કારણ કે ઉપયોગ અને અનુપયોગને લક્ષણવાળું પૂજગળ દ્રવ્ય જીવ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી, કેમ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગ ને સાથે રહેવામાં વિરોધ છે. અંધારું અજવાળું સાથે ન રહીએ. જડ ચેતન કદી પણ એક થઈ શકે નહીં. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થા અને સ્વદ્રવ્યને જ મારવું છે એમ અનુભવ, એમ શ્રી ગુરુનો ઉપદેશ છે. કે આવી વસ્તુ સ્થિતિ જોઈને તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, એટલે ઉત્સાહિત થા, તારું ચિત્ત ઉજ્જવળ કરીને, એટલે તારા અભિપ્રાયમાં તું તૈયાર થઈને સાવધાન થઈ જા કે મારું પરદ્રવ્ય છે, પરદ્રવ્યમાં મારે મારા પણ નથી કરવું. જીવને સ્વાનુભવ ન થાય અથવા પોતાના પ્રયત્નમાં સફળ ન થાય તેથી કાંઈ નાસીપાસ થવાની જરૂર નથી. આપણે અહીંયા આટલા વખત ફેરિયા અને આગળ નથી વધીએ, એટલા માટે હાલો હવે આગ્રા વ્યાજીએ પાછા. કેમ કે અહીંયા આપણે કંઈક આવતા નથી હવે. આટલી વખત છાશ રોટલી ખાધી, આટલી વખત ઠંડા પાણી અનાયા, આવા બધા પ્રયોગ કર્યા, આટલો સત્સંગ કર્યો, પણ કાંઈ વળ્યું નહીં. હવે વ્યાજ આવવા ગયા, ત્યાં ફાયદો થઈ જશે પાછો. હા, તાજમહેલ ને હું બટકા ભરવાના ગયા. ભૂખ લાગી હોય તો એ તાજમહેલ થી ક્યાં પેટ ભરાવાના, ત્યાં જેવું બધા સુખી થઈ ગયા તાજમહેલ છે એટલે. શહેરની હાલત કેવી ખરાબ છે એ કઈ સાબિત કરવા પડે એવું નથી. સત્સંગ નથી, સત્સંગ નથી તો હાલત ઓર બગડશે, એનું શું? એવો નબળો વિચાર કેમ આવે? તો પછી અસત્સંગમાં જવાનો કેમ વિચાર આવે? એવો વિચાર વાત કરી રહી, મને તો આગ્રહ જવાનો વિચાર આવી ગયો. અભિપ્રાય તપાસો, એને પાછો અભિપ્રાય શું હતો? હે, ઓહો હો, બે તો અહીંયા આટલા વખતથી છે તો રસ ક્યાં ન બોલાય, ક્યાં રસ આવવાનું શું કારણ છે? એની પાછળનો શું અભિપ્રાય છે? ત્યાંનો રસ આમ તો શહેરની દ્રષ્ટિએ તો આગ્રા જેટલું ભાવનગર ગંદુ નથી. આગ્રા તો ઘણું ગંદુ છે કે ને, ત્યાંનો રસ કેમ છે? મારું આગ્રા, જ્યાં મારું છે ત્યાં રસ છે. સીધી ભાઈ ને સીધ કાવાલા, સીધી થયું ને હપસી, અને એના હપસી કાળિયા છોકરા બોવાલા હોય ને, જેવા પોતે બેડોળ હોય એવા એ બેડોળ હોય, પાછા મોટા મોટા જડા હોઠ હોય ને એવા કાળા કાળા હોય, મસ્ત એવા. પણ સીધી ભાઈ ને સીધકા વાલા, એમ વાલા હોય એમ આપણા વિપુલભાઈ ને આગ્રા વાલા, એમાં રસ છે. જે છે સત્સંગ નથી તો ગામ જ સ્મશાન જેવું લાગવું જોઈએ. કેવું લાગે? સ્મશાન જેવો ભેગાર હોય ને એવું લાગવું જોઈએ. હમ એટલે સફળ નથી થવાતું, પાછા પડવું પડે છે. તો વધારે ઉત્સાહ આવવો જોઈએ કે નાસીપાસ થવું જોઈએ? વાત તો ક્યાંથી ચાલે કે આચાર્ય દેવ એમ કહે છે, શ્રી ગુરુ એમ કહે છે કે તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તું ઉત્સાહિત થા, અને ચિત્તને ઉજ્જવળ કરવું એટલે આત્મકલ્યાણની ભાવનાને દ્રઢ કરીને સાવધાન થા. તો આસપાસ નહીં થવું જોઈએ, વધારે ઉત્સાહ આવવો જોઈએ. કરોળીઓ છે એ સંઘની પંચેન્દ્રિય જીવ નથી, ઘણું કરીને ચાર ઇન્દ્રિય છે. એનું જાળું બાંધે છે રહેવા માટે. એ કેટલી વાર પડે વળી પાછો ઊભો થાય, કરતા ઝાળ કરોળીઓ ફરી ફરી પથડાય. અમારા કવિતા આવતી તો ભણતા જાય, ફરી ફરીને પછાડે તો વળી પાછો ઝાડું કરવા માંડે. પાણી ન મળે તો કાંઈ નહીં, હવે મૂકો ને પડતું ભલે ને મરી જવાય, હવે પાણી મળતું નથી તો શું, કાંઈ નહીં મરી રાખવું. એમ કરે કોઈ એમ કરે ખરું? ગમે ત્યાંથી પાણી મેળવે છૂટકો, ભલે એ દોડી દોડીને મરે પાણી ન મળે તો, પણ પાણી ન મળે ત્યાં સુધી હાથ પગ વળીને બેસી રહી શકે એમ પ્રયત્ન ચાલુ જ રાખવો જોઈએ. જ્યાં સુધી સફળ ન થવાય, આપણા પ્રયત્નમાં ખામી હોય તો જ નિષ્ફળ જવાય. પછી શું કરવું જોઈએ? એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર તમે પ્રયત્ન કરતા નિષ્ફળ ગયા, પછી અંતરખોજ કરવી જોઈએ, અંતર સંશોધન કરવું જોઈએ કે આ માર્ગ તો એવો છે કે જે પ્રયત્ન કરે એ સફળ થાય થાયને થાય જ. અનેક વાર બેનશ્રીના વચના મૃતમાં તો ગેરંટી આવે છે, બેનશ્રીના વચનોમાં થાય જ કામ. હવે મારું કામ પ્રયત્ન કરવા છતાં નથી થતું અને હું સફળ નથી થતો, જરૂર હું કંઈક મારા પ્રયત્નની અંદર ખોરખા પણ છે, કંઈક ક્ષતિ છે, હું કંઈક ભૂલું છું, એની શોધ કરવા જવું જોઈએ કે આગ્રહી જવું જોઈએ? હે, શોધ કર્યા વગર વિકલ્પ બહુ નબળો આવ્યો કહેવાય. કે છે ને મારા પણ છે ને આગ્રામાં રસ છે, એનું કારણ શું છે? આ મારું ઘર, ત્યાં મારું ઘર છે, ત્યાં મારું કુટુંબ છે, શું, અને એ ગામ મારું છે. ગામ મારું ગામ મૂકવું મુશ્કેલ છે, પછી ઘર મૂકવું તો એથી વધારે મુશ્કેલ, અને કુટુંબ મૂકવું તો એથી વધારે મુશ્કેલ પડે. તો વાત જ મૂકી ગઈ હશે એ તો, પછી એ કરોળિયાને જીભમાં છપડાણો હોય તો. આ તો હજી કાંઈ નથી, તો ત્યાં આટલું આકર્ષણ છે, હોય તો કેટલું આકર્ષણ થાય. નહીં નહીં, ઠીક છે, હું એકલા એકલા નાખતો, થોડી પ્રવૃત્તિ કરી લ્યો, બે ચાર કલાકની કોઈ પાર્ટ ટાઈમ સર્વિસ કરી લ્યો, એમાં કાંઈ વાંધો નથી. આનો તો એકલા એકલા બહુ ઉપયોગ ન ચાલતો હોય, એકલા એકલા અણગમા ઉત્પન્ન થઈ જતો હોય, પરિણામ બગડતા હોય, તો બે ચાર કલાકની સર્વિસ પૂરતી લેવી, એમાં કાંઈ વાંધો નથી. ઘણાને એવી પ્રકૃતિ, એવી યોગ્યતા હોય છે કે જો એ નવરો હોય તો વધારે નખો કાઢે, નવરો હોય તો એના પરિણામ ઉગતા ચાલે, બગડે પરિણામ, પ્રતિબંધ વધે, કંઈક પ્રકારના ગરબડ થવા માંડે. એના કરતાં એને થોડી પ્રવૃત્તિ સારી, બેલેન્સ તો રહીએ. આમ નવરો કેટલીક યોગ્યતાવાળા માટે નકામો છે પાછો, કેમ કે એને ત્યાગની તો ભૂમિકા નથી. એટલે પછી બીજી બાજુ વિભાગ છે ને બીજું કોઈ મોઢું કાઢે, કેન્સર જેવું છે, કેન્સર એક જગ્યાએથી દબાવું તો બીજે મોઢું કાઢે, અહીંયા ગાંઠ કપાવ્યું તો બીજે ગાંઠ નીકળે, બીજે કપાવ્યું ત્રીજે ગાંઠ નીકળે, એના જેવું છે. એટલે આટલો આટલો સત્સંગ મળે છે તો એક તો જાણે વિચાર શક્તિ અને વિચારધારાને ઠીક કરવી જોઈએ, અને ક્યાં કેવી ભૂલ થાય તો કેવી રીતે સુધારવી, ક્યાં કેવી ભૂલ થાય તો કેવી રીતે સુધારવી, ક્યાં પરિણામ બગડે તો એને કેમ સુધારવાનું, એ આપણા પ્રયોજનનો વિષય આપણે શોધીને આપણે એનો નિર્ણય કરી લેવો જોઈએ. વાતે વાતે તમારા પરિણામમાં ફેરફાર થઈ કોણ કહેવા આવે ને કોણ સુધારવા આવે ને કોણ સમજાવવા આવે, એવું તો કંઈ શક્ય જ નથી, સંભવિત જ નથી. પણ જે કાંઈ સત્સંગ ચાલે, ત્રણ વખત તો સત્સંગ મળે છે, ઠીક છે. કોઈ એવું જરૂર નથી કે વધારે બહુ જાજી ચર્ચા કરી લેવી, એવું કાંઈ નથી. પોતાના પરિણામ પૂરતી, મતલબ પૂરતી ચર્ચા કરવી. કેવો સરસ વાત કરી છે, એ જીવ તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, હું આજે જ વાત આવી, અને તારું ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થા. અને આ સ્વદ્રવ્યને જ આ મારું છે અનુભવ, એટલે કે કોઈ પરદ્રવ્ય, કોઈ કુટુંબ, પરદ્રવ્યમાં કુટુંબ, ઘર અને આગ્રા બધું આવી જાય છે, એ મારું છે એમ ન અનુભવ ના પાડે છે, આજ્ઞા કરે છે. સ્વદ્રવ્યને જ મારું છે એમ અનુભવ, અને પરદ્રવ્ય મારું છે એમ ન અનુભવ એમ કહે છે. એવો અનુભવ છે એ તને દુઃખદાયી છે, પરિભ્રમણ કરાવનારો છે, ઘોર અજ્ઞાન છે, મોટો અપરાધ છે. ભાવાર્થ, આ અજ્ઞાની જીવ પૂદગળ દ્રવ્યને પોતાનું માને છે, પરદ્રવ્યને પોતાનું માને છે, તેને ઉપદેશ કરીને સાવધાન કર્યો છે કે જડ અને ચેતન દ્રવ્ય એ બંને સર્વથા જુદા જુદા છે. જડ અને ચેતન દ્રવ્ય એ બંને સર્વથા જુદા જુદા છે, કદાચિત કોઈ પણ રીતે એકરૂપ થતા નથી, ક્યારે પણ, કદાચિત એટલે ક્યારે પણ અને કોઈ પણ પ્રકારે એકરૂપ થતા નથી, એમ સર્વજ્ઞે દીઠું છે. વિતરાગ જૈન પરમેશ્વર છે, એમણે એ જોયું છે કે કોઈ જડ ચેતન ન થાય, કોઈ ચેતન જડ ન થાય. માટે હે અજ્ઞાની, ઉપર લખ્યું આમાં, હે દુરાત્મન, હે આત્માનો ઘાત કરનાર, આવું તો કીધું છે, પછી કાલે જ કીધું વાત આવી છે, તું પરદ્રવ્યને એક પણ માનવું છોડી દે, પરદ્રવ્યમાં રસ લેવો છોડી દે, એ તને બહુ દુઃખદાયી થશે, તને પરિભ્રમણ કરાવશે, વૃથા માન્યતાથી બસ થાવ, વૃથા માન્યતાથી બસ થાવ. સત્સંગમાં આવનારા સાધર્મી જ કુટુંબી થઈ જવા જોઈએ. કુટુંબી એટલે શું? કુટુંબ કરતા વધારે એના પ્રત્યેની લાગણી રહી, કુટુંબ પ્રત્યે લાગણી રહી છે ને માણસમાં, કુટુંબના સભ્યો પ્રત્યે લાગણી, એના કરતા વધારે લાગણી આવવી જોઈએ. કુટુંબમાં મારા પણ છે ને કુટુંબના સભ્યો પ્રત્યે લાગણી રહી છે, એના કરતા આ કુટુંબ પ્રત્યે વધારે લાગણી રહેવી જોઈએ એમ કહેવું છે. ત્યારે ઉપદેશ ચડવાનો શરૂ થાય, ત્યારે ઉપદેશ ચડવાનો શરૂ થાય.
ની લાગણી હોય, બીજી બી લાગણી અનુકૂળ લાગણી રાખે, દર્શનો વધી જાય.
એવી જ ને એમાં ફેર પડે છે. ઓલામાં તો સગાઈ સંસારિક સ્નેહ છે, આમાં ધાર્મિક સ્નેહ છે. લાગણી આવવાનું કારણ શું છે? ત્યારે આ જીવ પણ સન્માર્ગ તરફ જવા માગે છે. આમ આ જીવ પણ પોતાના ગુણ પ્રગટ કરવા માગે છે, આ જીવ પોતાના દોષ ટાળવા માગે છે. એને લઈને એના ઉપર પ્રેમ આવે છે, લાગણી આવે છે. એમ વાત છે, આવવાનું કારણ તો છે ને કોઈ, ઓનામાં ઉદય કારણ છે, પૂર્વનું પ્રારબ્ધ કારણ છે, અને એ પ્રારબ્ધનો ઉદય કારણ છે. એ તો તને એ લાગણી તને ફરી ફરીને એમાં જ લઈ જશે. તને એ લાગણી તને ફરીને નવા નવા કુટુંબોમાં જન્મ આપશે. આ તો જન્મ મરણ મટવાનું નથી, આ તો જન્મ મરણ મટવા બાજુની વાત છે. લાગણી રાખવું જોઈએ, લાગણી નહીં રાખવી જોઈએ. હું જ્યાં ગુણ છે ત્યાં પ્રેમ આવવો જોઈએ. સિદ્ધાંત શું છે? ગુણ ગુણના ઈચ્છાવાન, ગુણના ચાહક, ગુણવાન, એના પ્રત્યે આવવું જોઈએ. એને ગુણનો પ્રેમ કહે છે. જેને બીજાના ગુણનો પ્રેમ છે એને આત્મગુણોનો પ્રેમ છે, જેને આત્મગુણોનો પ્રેમ છે એને બીજાના ગુણો પ્રત્યે પ્રેમ છે. એમ વાત છે. એવી રીતે કુદરતી સહજ બને છે. શું આનંદ ગંજીએ ગાયું ને, સાચું સગપણ તો સાધર્મી તણું, બાકી બધી ઝંઝાળ રે. કુટુંબ તો ઝંઝાળ લાગે એને, આ બધી ઝંઝાળ છે. સાચું તો આ લોકોની સાથે, આ લોકોની સાથે રહેવા જેવું છે. કુટુંબ સાથે રહેવા જેવું નથી, પણ સત્સંગીઓ સાથે રહેવા જેવું છે. પૂરી ઝંઝાળ લાગે. હવે ગાયું છે એમણે આનંદ ગંજી, એ યથાર્થ ગાયું છે. એવું સહજ થવું જોઈએ. શું હજી તો કોઈના ગુણનો પ્રેમ ન આવતો હોય તો પોતાને પોતાના ગુણનો પ્રેમ નથી. શું કેવી રીતે ઉપદેશ ચડવાનો હતો? એ કેવી રીતે ઉપદેશ ચડ? ન ચડે. તમારું વજન ક્યાં જાય છે એના ઉપર છે. સાંસારિક સંબંધો ઉપર તમારું વજન છે કે તમારું વજન પારમાર્થિક સંબંધો ઉપર છે? જ્યાં મારાપણું તોડવું છે ત્યાં તમારું વજન છે? શું છે તમારું વજન? ક્યાં છે? અને સીધું મારાપણું છોડીને આત્મામાં મારાપણું થઈ શકશે ને? પહેલાં તો તમારે મારાપણું ટ્રાન્સફર કરવું પડશે. મારાપણું એમ નહીં મટે, બહુ ગાઢ કરેલું છે તો એનું સ્થાનાંતર કરવું પડશે. એને યોગ્ય સ્થાનમાં ફેરવવું પડશે. તો કે કુટુંબમાં મારાપણું કર્યું છે, હવે તો સત્સંગીઓમાં સાધર્મીઓમાં મારાપણું કર. એમ કહે છે એ વધારે લાગવું જોઈએ. આ થોડો ધ્યાન બાર જેવો મુદ્દો છે. શું કુટુંબ કરતા સાધર્મી પ્રત્યેનો કોઈ પ્રસંગ બને તો પક્ષ એ બાજુનો આવવો જોઈએ, ત્યારે પરીક્ષા થાય કે આપણે કઈ બાજુ આ કાંટો ધ્રુજે છે. એટલે મીટરમાં કાંટો આ પ્લસ માઇનસ થતો હોય ને, ચાર્જિંગ થતું હોય ત્યારે, કે બેટરી ચાર્જ થાય તો પ્લસ બાજુ જતો હોય કાંટો, ચાલુ ગાડી એ બેટરી ડિસ્ચાર્જ થતી હોય તો માઇનસ બાજુ જતો હોય. કંઈક ખામી ઊભી થઈ છે, બેટરી ચાર્જ નથી થતી. એમ પ્રસંગો ઊભા થાય છે. સાધર્મી સાધર્મી વચ્ચે સ્નેહ દવાને બદલે કોઈ દ્વેષના, કોઈ ઈર્ષાના, કોઈ અણગમાના પરિણામો થાય છે. કોઈ કોઈ પ્રસંગે, કોઈ ઉદયે એવું નહીં થવું જોઈએ. ગૌણ થવું જોઈએ, એના ગૌણતા આવવી જોઈએ, ત્યાં મુખ્ય નહીં થવું જોઈએ. અને એમાં કોઈ કુટુંબના સભ્યો સાથેનો ઉદય થયો હોય ત્યારે તો બિલકુલ કુટુંબના સભ્યનો પક્ષ ન જ આવવો જોઈએ, બિલકુલ નહીં આવવો. પહેલો આ બાજુનું વજન આવવું જોઈએ. પક્ષપાત કરવો હોય તો તે સાધર્મી ન કરવો, કુટુંબીજનનો નહીં. સાચું ખોટું વાત પછી, પહેલા આમ કેમ કે સાચું ખોટું જોવામાં ભૂલ થવાની સંભવ છે. જ્યાં મારાપણું છે ત્યાં ભૂલ ન જ દેખાય. આપણું જ્ઞાન સાચું જ હોય અને ક્યાંય ભૂલ ન જ કરે એવી કોઈ ગેરંટી છે? સૂક્ષ્મ જ્ઞાનની કોઈ ગેરંટી છે? જ્ઞાનીનું સૂક્ષ્મ જ્ઞાન ભૂલ કરે ન્યાય અન્યાયમાં તો રામચંદ્રજી મિત્રતાજીને ન કાઢી મૂક્યા? સૂક્ષ્મ જ્ઞાનમાં તો જ્ઞાનીનું જ્ઞાન ભૂલ કરે, આપણે કોણ મોટા? સૂક્ષ્મ જ્ઞાન તો છે જ પાંગળું, અધૂરું. એટલે આપણે આપણું બધું સાચું જ હોય એવું કોઈ જરૂરી નથી. આપણે કોનો પક્ષ કરવો કે સાધર્મનો પક્ષ કરવો, એ આપણો અભિપ્રાય એમ હોવો જોઈએ. એ અભિપ્રાય ઘડવો જોઈએ, બાંધવો જોઈએ, પછી આગળ ગાડી ચાલશે. સમજીને વિચારીને આરસ પરસના વિચારોનું આદાન પ્રદાન કરીને એ મતભેદ ટાળવો જોઈએ, હોવો જ ન જોઈએ. પણ કોઈ કારણસર કોઈ વાતમાં વિચારભેદ થવાનો સંભવ છે, કેમ કે સૂક્ષ્મ જ્ઞાન એવું છે, તમને કાંઈક વિચાર આવ્યો, મને કાંઈક વિચાર આવ્યો, બીજાને બીજો વિચાર આવ્યો, ચોથાને ચોથો વિચાર આવ્યો. એક જ ઇસ્યુ ઉપર જુદા જુદા ક્ષુપ્રમમાં જુદો જુદો વિચાર આવે, જુદો જુદો મત પડે, પણ એ મતનો આગ્રહ થાય ત્યારે ગડબડ થાય. આગ્રહ નહીં થવો જોઈએ, વાત ઢીલી મૂકી દેવાય, પકડ નહીં આવે. કેમ કે હું પકડ કરીશ, સામો પકડ કરશે તો આપણો સાધર્મી પ્રેમ ચાલ્યો જશે, સાધર્મી સ્નેહ, સાધર્મી સંબંધ ખરાબ થશે, એ નહીં થવો જોઈએ. એટલે સમજણ પોતાને હોવી જોઈએ કે આ નુકસાન મને થવાનું છે, એમ થવાથી નુકસાન તો મને થવાનું છે. સહેજે હોવું જોઈએ, એટલું તો સહેજે સહેજે હોવું જ જોઈએ, પછી આગળની વાત છે. જ્યારે સમયસાર જેવા મહાન પરમાગમનો આપણે સ્વાધ્યાય કરતા હોય, આચાર્ય મારા ઠોકી ઠોકીને કહેતા હોય કે પરદ્રવ્યમાં મારાપણું છોડ, પરદ્રવ્યમાં મારાપણું છોડ, હવે આપણે એ કુટુંબને સાધર્મી વચ્ચેનો તફાવત એ ન ફેર પાડી શકતા હોય તો ઓલું તો ક્યાંથી થવાનું હતું? હે, કુટુંબ પ્રતિબંધની મુખ્યતા એટલી રહેતી હોય કે સાધર્મી ગૌણ થઈ જતા હોય તો પરદ્રવ્યમાં મારા પણ ઉઠાડવાનું તો બહુ દૂર છે, એ તો દિલ્હી ઘણું આઘું છે, દિલ્હી દૂર છે, તો એ તો ક્યાંથી બનવાનું હતું કોઈ રીતે? અને પરદ્રવ્યમાં જે મારા પણ નથી મટતું તો રાગનું એકત્વ મટાડવો ઘણું દુઃખ છે. મૂળ તો સ્વદ્રવ્યમાં પોતાપણું કરવું છે. એના માટે આપણે લાખો યોજન દૂર વ્યાગ્ય છે. સ્વદ્રવ્યમાં એકત્વપણું કરવા માટે બહુ દૂર ગયા છીએ ભાવમાં. તો જેટલા દૂર ગયા છીએ ત્યાંથી પાછા વળવું પડશે ને, જેટલા આઘા ગયા છીએ ત્યાંથી જ પાછું વળવું પડશે નહીં. જ્યાં જ્યાં એવા પ્રકારો થાય છે ત્યાંથી પાછું વળવું પડે. ભાવાર્થ કે કદાચિત કોઈ પણ રીતે જડ અને ચેતન એકરૂપ થતા નથી એમ સર્વજ્ઞ દેવે દીઠ્યું છે. માટે હે અજ્ઞાની, તું પરદ્રવ્યને એક પણ માનવું છોડી દે. એ વ્રથા એટલે નકામી માન્યતાથી બસ થાવ. પરદ્રવ્યની માન્યતા કદી સફળ થવાની નથી પોતાપણું કરવાની, કેમ કે તો વ્રથા છે, નિષ્ફળ જવાની છે. પરદ્રવ્યને પોતાપણું કરવામાં નિષ્ફળ ગયો ત્યાં હતાશ કેમ ન થયો, ત્યાં નિરાશા કેમ ન આવી, કે અહીંયા તો હું કોઈ દી સફળ થતો નથી. રોજ ખાઉં છું પેટ ભરાતું નથી, ગમે એટલું સારું ખાવ છું તોય પેટ ભરાતું, તોય તૃપ્તિ થતી નથી. ભાવ આવ્યો બહુ ગંભીર છે. સત્સંગની અરુચિ અને અસત્સંગની રુચિમાંથી ઉભરું આવ્યું. રુચિની અપેક્ષા એ બહુ ગંભીર વિષય છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. આમાં તો બહુ જ પુરુષાર્થ કરવાનું જોર દીધું છે. 23મા કળશમાં તો અહી કથમપી મૃત્વા તત્વકૌ તો હલીશન અનુભવ ભવ મૂર્તે હે પાર્શ્વમૂર્તિ મુહૂર્તમ પ્રથગથ વિલસંતમ સમ સમાલોક્યેન તેજસ્વિ જગતિ મૂર્ત્યા સાકમેકત્વમોહમ. અહી બહુ એક કોમળ સંબોધનના અર્થવાળો અવ્યય છે. અવ્યય એટલે કોઈ શબ્દને અવ્યય કહે છે. આગળ જે મુખ્ય આગળ લાગતો એને અવ્યય કહે છે, પાછળ લાગતો એને પ્રત્યય કહે છે વ્યાકરણમાં. એટલે અહીં અરે હું અરે હે ભાઈ એમ કહેવું છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ એમ કોમળતા કરુણા કોમળતા આદિ પ્રથમ ભૂમિકા થાય કોમળતાથી વાત કરે છે. હે ભાઈ આચાર્ય દેવ મહાપુરુષ છે, ગુરુના સ્થાને બિરાજમાન છે તો ભાઈ બનાવે છે. હે ભાઈ એમ કે છે, ઠીક મીઠાશથી કહે છે. તું કોઈ પણ રીતે ગમે તેમ કરીને એમ પૂરી શક્તિ વાપરીને કષ્ટે કોઈ પણ કરીને મહાકષ્ટે ભલે ઘણું તને આકરું લાગે, મહાકષ્ટે એટલે તને ઘણું આકરું લાગે. આકરુંને હિન્દીમાં આકરું કહે છે ને, શું કહે છે, હે કઠિન 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 આકરું જરા વધારે કઠિન મહાકષ્ટે ઘણું આકરું ઘણું કઠણ લાગે એને આકરું કહે છે. અથવા મરીને પણ એટલે ભલે એકવાર મૃત્યુ આવે તો પણ હું તૈયાર છું. તત્વોનો કુતૂહલી થઈ તત્વોનો કુતૂહલી થઈ તત્વ કુતૂહલી જિજ્ઞાસા કુતૂહલી અહીંયા જિજ્ઞાસા. તત્વ સ્વરૂપ કેવું છે, જીવ તત્વનું મૂળ તો પોતાનું તત્વ છે, જીવ તત્વ એનું સ્વરૂપ કેવું છે, પર પદાર્થનું તાત્વિક સ્વરૂપ ભિન્નપણું કેવું છે, એનું જિજ્ઞાસુ થઈને આ શરીરાદી મૂર્ત દ્રવ્યનો એક મૂર્ત બે ઘડી પાડોશી થઈ આત્માનો અનુભવ કર, ભિન્ન પડીને, પાડોશી થઈને એટલે ભિન્ન પડીને. પાડોશીનો અર્થ કર્યો છે પાર્શ્વવર્તી, પાર્શ્વ એટલે બાજુમાં રહેનારો. બાજુમાં રહેનારો બે શબ્દ છે, એનો એક શબ્દ કર્યો પાડોશી. જેમ પાડોશમાં નજીકમાં રહેવાનું બનતું હોવા છતાં પણ કોઈને પાડોશીમાં પોતાપણું થતું નથી, થાય છે. પાડોશીને ત્યાં દીકરો જન્મ મારે હું, પાડોશીને ત્યાં નુકસાન થયું મારે હું, લાગે છે કોઈને? પાડોશીને ત્યાં મૃત્યુ થયું, બહુ બહુ તો આભડવા જાય, એથી વધારે કંઈ થતું નથી. એમ તો શરીરનો, શરીર આદિ મૂર્ત દ્રવ્યનો બીજા જે સંયોગો છે એમાં પારકાપણું કર. શરીરમાં પારકાપણું કર પાડોશીની જેમ, અને બીજા જે પ્રારબ્ધથી સંયોગો છે એમાં પણ પારકાપણું કર. એમાં સચેત અચેત બંને દ્રવ્યો આવી જાય છે, કુટુંબ અને બીજા ધન સંપત્તિ આદિ બીજા સંયોગો પણ આવી જાય છે. મરીને પણ તો તત્વોનો કુતોહલી થઈને, એટલે સ્વ પરની ભિન્નતાને સમજીને આત્માનોમાં એકત્વ કર, આત્માનો અનુભવ કર એમ કહેવું છે. એ પહેલાં એમ કહ્યું કે શરીર આદિ મૂર્ત દ્રવ્યનો પાડોશી થઈ જા, તું એના ઘરમાં ઘૂસી ગયો છું, મારાપણું કરી લીધું છે. એ મારાપણું એમને એમ રાખીને આત્માનો અનુભવ નહીં થાય, કોઈ કાળે નહીં થાય, એમાં પારકાપણું આવશે તેથી જ અનુભવ થશે, પાડોશીપણું આવશે તેથી જ અનુભવ થશે. એકવાર તું પાડોશી થઈ જા, બે ઘડી એટલે એકવાર પાડોશી થઈ જા તો પછી વાંધો નહીં ને, પણ પછી મારા પણ થવાનો સવાલ જ નથી. સાસરૂપે શરૂ કર્યો તો કે ક્યાં સુધી ખાવાનું, હવે આ 15 દિવસ ઉપર પ્રયોગ કરવાનો, મહિનો કરવાનો, કે 2 મહિના કરવાના, કેટલા કરવાના, ક્યાં સુધી કરવાનો, એનો અર્થ શું છે? હટ આ પૂરું થાય તો સારું, હટ પૂરું થાય તો સારું, એમ જ થયો ને. બે ઘડી પાડોશી થાય એનો અર્થ જ છે કે તું કાયમ માટે પછી જુદો પડી જઈશ. એમ તને એક વાર શરીરમાં પોતાપણાને લઈને જે ભોજનની રુચિ છે, શરીરને પુષ્ટ કરવાની રુચિ છે, નબળાઈ આવી ગઈ વચમાં વિપુલભાઈને, સાસરે ખાતા ખાતા નબળાઈ આવી ગઈ, તો શરીરને પુષ્ટ કરવા માટે ભોજનની જે રુચિ છે એ રુચિને મટાડવાની વાત છે. શું કરવાનું છે? રુચિને તોડવાની વાત છે. રુચિ તૂટ્યા પછી સારું ભોજન ખાવાનું તો વારો આવશે ને, એમ અત્યારથી જ એની રુચિ, સાસરોટલી ખાતા ખાતા ઓલી રુચિ કેળવે, હવે તો ઓલું ખાવાનું ક્યારે વારો આવશે, ઓલું ખાવાનું ક્યારે, એટલે રુચિ ત્યાં કામ કરે. જે રુચિ તોડવાની છે, રુચિ તોડવા માટે, રસ તોડવા માટે વાત છે. હા, પછી કાંઈ કાંઈ એવું લાગશે જ ને, પછી કોઈ ભાણામાં ફણાનો કટકો મૂકે ને, અથવા ફોના જેવો મેસુબ મૂકે ને, કાંઈ નહીં. ઉલટાનું એને જોઈને નિરસતા આવશે. જેમ જેમ ભાણામાં મીઠાઈઓ મૂકતા જાય તેમ તેમ વૈરાગ વધતો જાય, એવી દશા હોવી, કેવી એવી દશા થવી જોઈએ. મહેમાન થઈને ગયા, પહેલાંને ખબર નથી આપણી રુચિ, એ રુચિ એમ થાય બહુ સારા મહેમાન આવ્યા છે, આપણે પાછા જ મીઠાઈ મૂકો, પાછા શાક મૂકો, ચાર પાંચ ફરસાણ મૂકો, અને હારા હારા મોઢામાં પાણી આવે એવા અથાણા મૂકો, ખાટા ખારા. જોઈને વૈરાગ આપવો જોઈએ, જોઈ જોઈને વૈરાગ, જેમ જેમ પીરશે એમ વૈરાગ વધતો, એવી દશા કેળવવી જોઈએ. વાત યથાર્થ વાત તો એમ છે. એની રુચિ તો એની નહીં આવવી જોઈએ, એમાં તમે રસ ને રુચિ લીધી તો એ તમારા માટે એ મીઠાઈ જ છે, એ સાસ રોટલો નથી, તમારા માટે મીઠાઈ છે. કલ્પના કરી છે ને, ઓલું સારું ના સારું નહીં, ઓલું સારું ના સારું નહીં, અભિપ્રાય તો એ છે ને, ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય કામ કરે છે. ખાલી એમ ન વિચારી શકાય તો કેટલો ખાડો પૂરવો છે એમાં, શું છે. ટેક્સીવાળાને ભાડું દેવામાં તમે નોટ તપાસો છો? નબળી નોટ તો પહેલા આપી દો. હે, બે 10 રૂપિયા આપવાના હોય રિક્ષાવાળાને, બે ખારી થવાની, એક નબળી હોય પહેલાં કહી આપો. કેમ એને હારી નોટ આપી દઉં એમ છે? ભંડારમાં નાખવું હોય તો એમ કરવું જોઈએ, ભાઈ આપણે નબળી નોટ ખીચામાં નાખો, હારી નોટ ભંડારમાં નાખો. રિક્ષાવાળાને એમ કહ્યું, આ તો રિક્ષામાં બેઠા છે, શરીર છે તો રિક્ષા છે, એને વળી હારી નોટો આપવી, સારો ખોરાક આપવો, એ વાત કાંઈ ઘર બેસે એવી તો નથી. ઘણી ગડબડ છે. ભગવાન એને ભગવાન માન્યો, ભગવાનનો ભંડાર. સાસુટલી ખાઈ ત્યારે બધા ભૂતળા બહાર આવે, જીવને કેવા કેવા ભાવ થાય. એક વાર એમ કહે છે કે તું પોતાપણું મૂક, શરીર આદિ પરદ્રવ્યો પ્રત્યે પોતાપણું મૂકી પાડોશી થઈને આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ સર્વપરદ્રવ્યથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિ પરદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ એ જ વખતે છોડીશ, અને એ કાયમ માટે છોડીશ. એક વખત તું પાડોશી થઈશ તો આત્માનો જે અનુભવ થશે એમાં જે અનંત ગુણોનો વિલાસ ભોગવવા મળશે, આનંદ શાંતિ સુખ, તો તું સર્વ પરદ્રવ્યથી જુદો જે હું તને જોઈશ, તને અનુભવ કરીશ, અને કાયમ માટે તું એ જ વખતે મોહ તારો છૂટી જશે, કાયમ માટે તું છૂટો પડી જઈશ, પછી તને ક્યારેય રસને રુચિને મોહ થશે એને. ને પર્વત ઉપર વીજળી પડે, એ પર્વત ના ક્યાંય રહેણ પછી દેવાય નહીં, રહેણથી હંધાય નહીં, જે તડ પડી તડ પડી, આખું દ્રવ્ય જ ફરી જાય છે. એકવાર અનુભવ થાય એટલે આખું દ્રવ્ય જાણે પલટો મારી જાય એવી પરિસ્થિતિ થાય છે. જે દ્રવ્ય સંસારી હતું તે અસંસારીપણાને ભજવા માંડે એવી આખી પરિણામની ગતિ જ બદલાઈ જાય છે. અભિપ્રાય તો આખો આખો જ પલટો મારી દેવો જોઈએ, એમાં વાંછોડ ન હોય. આચરણમાં થોડું બાંધછોડ થાય, ધીમે થાય, જલ્દી થાય, કોઈને ઉતાવળું થાય, અભિપ્રાય એક સરખો, એક ધારો મજબૂત હોવો જોઈએ, એમાં ઢીલા પણ ન થાય. અહીં સુધી રાખે.